તારીખ 15/11/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 393 અને 394 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 206.
આત્માની રૂચિ હોય અને એની સમ્યક દર્શન ન થાય તો બીજા ભાવમાં થાય, એમ પ્રશ્ન કર્યો છે. પ્રશ્નમાં પ્રશ્નનું વિચારીએ થોડો. બે પડખેથી પ્રશ્નને વિચારી શકાય. આત્માની રૂચિ હોય અને અહીં સમ્યક દર્શન ન થાય તો બીજા ભાવમાં તો સમ્યક દર્શન થશે ને, એવું કોઈ આશ્વાસન આ પ્રશ્નથી લઈએ કે અત્યારે અમે સાચા દેવગુરુ શાસ્ત્ર, વિતરાગ દેવગુરુ શાસ્ત્રને સ્વીકાર્યા છે, અમે સંમત કર્યા છે, એમના પ્રત્યે અમને ભક્તિ બહુમાન છે, ભલે અમારા આત્માનું હિત કરવા અર્થે પણ યથાશક્તિ અમે પ્રયત્ન કરીએ છીએ, તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ, સ્વરૂપનો પણ વિચાર કરીએ છીએ. રુચિ તો છે, અમને આત્માની રુચિ તો છે, પણ કદાચ અમને સમ્યક દર્શન ન થાય તો બીજા ભાવમાં થશે, એવું કઈ ખરું? આવો પ્રશ્ન છે. આ પ્રશ્નને આ પડખેથી જોતા પ્રશ્નકારને એમ કહેવું જોઈએ કે ભાઈ તું એવું આશ્વાસન શા માટે લે? બીજા ભાવમાં ભલે અહીંયા મને ન થાય, બીજા ભાવમાં તો લાભ થશે ને, અહીંયા હું કઈક વાવું એનો પરિપાક કાળે બીજા ભાવમાં ઉગે એવું વાવતો જાઉં, એવી અત્યારથી અભિપ્રાયમાં શિથિલતા રાખવી ઉચિત નથી, યોગ્ય નથી, એમ કહેવા માંગે. પ્રશ્નકાળમાં હાર્દમાં એક વાત છે કે ભલે અહીંયા ન થાય, એમ એનો અર્થ. બીજા ભાવમાં તો થશે ને મને સમ્યક દર્શન, ભલે અહીંયા ન થાય, અહીંયા મારી જે આત્માની રુચિ છે ને એટલું તો છે, એમ જે ઉધાર મેળવવા માંગે છે, જેને ઉધાર માલ જોઈએ છે, એને વર્તમાનમાં રોકડેથી માલ ખરીદવો નથી, એટલે કે એની પાસે ખરેખર રૂચિની રોકડ પણ નથી,
ખરેખર રૂચિ નથી,
રૂચિ નથી, ખરેખર એને રૂચિ નથી, પણ એની વર્તમાન પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિને નિમિત્તભૂત જે કાંઈ એના પરિણામ છે શુભ ઉપયોગના, એને આત્માની રૂચિમાં ખતવા માગે છે, અને એમ જોવે છે, એને ખ્યાલ તો છે કે આમાં તો કાંઈ કોઈ અપૂર્વ પુરુષાર્થ તો છે નહીં, કાંઈ નહીં, અત્યારે નહીં થાય તો આવતા ભાવમાં તો થશે, એમ જૂઠું આશ્વાસન લેનારને બીજા ભાવમાં પણ સમ્યક દર્શન થવાનો અવસર નથી. પણ કોઈ જીવને ખરેખર આત્માની રુચિ હોય, આ એનું બીજું પડખું છે આ પ્રશ્ન, ખરેખર આત્માની રુચિ હોય, આત્મ પ્રાપ્તિની તીવ્ર ભાવના હોય, એને અનુસરતી એની લગ્નિ હોય અને આયુષ પૂરું થઈ જાય તો એને એ ભાવમાં પ્રાપ્તિ નહીં થવાને બદલે બીજા ભાવમાં પણ સમ્યક દર્શન આદિ ધર્મની પ્રાપ્તિ થાય છે. એવું બને છે ખરું, પણ એવું બને છે એટલે કોઈ અત્યારથી એવી રીતે એ વાતને વિચારે તો એના અભિપ્રાયનો દોષ મોટો છે. સંતોષાઈ ગયો ને, એને અત્યારે જોઈતું નથી એને વાત છે. અત્યારે એને સમ્યક દર્શન જોતું નથી, અથવા તો સમ્યક દર્શન પ્રાપ્તિ માટેની જે તાલાવેલી હોય એ તાલાવેલી નથી, તો પણ એને એમ છે કે ભલે ન હોય કાંઈ વાંધો નહીં, આ ભાવમાં નહીં તો આવતા ભાવમાંનો લાભ મળશે, જેટલું છે એટલું તો છે એમ રાખો. એ અભિપ્રાયનો દોષ છે, એને તો અત્યારે જોઈતું નથી એવો અભિપ્રાય છે. ને જેને અત્યારે જોઈતું નથી એને ક્યારે જોઈતું નથી એની એને ખબર નથી. એ પોતે પોતાથી છેતરાય છે કે અત્યારે નહીં તો મારે પછી તો જોઈએ છે, એની એ વાત સાચી નથી. નાડ ત્યાં સુધી પરખી છે. ચર્ચા કરવા આવતા ને લોકો, પહેલે શ્રવણ તો કરલું, પહેલે શાસ્ત્ર તો સબ પઢલું, પેલા બધા શાસ્ત્રો વાંચી લઉં, પેલા ઘણું સાંભળી લઉં, પછી હું સમ્યક દર્શન સંબંધિત પુરુષાર્થમાં લાગીશ, પછી હું પુરુષાર્થ કરીશ, એમ પછી પછી રાખવા વાળાનું બધું પછી જ રહેવાનું છે, એનો વારો જ આવવાનો. જેને અત્યારે જ કરવું છે, પછી થાય ન થાય બીજી વાત છે, પણ એ અભિપ્રાયથી ઉપાડ છે જેનો, એનો પુરુષાર્થ ખરેખર કામમાં લાગે છે. સાંભળીએ તો અભિપ્રાયમાં પછી કરવાનો વિષય ન હોવો જોઈએ. સાંભળતા જે સાંભળવા મળ્યું એને પ્રયોગમાં તત્કાળ મૂકવાની તત્પરતા અને ઉદ્યમ ચાલવો જોઈએ. એ વિશે આપણે વિચારીએ છીએ ક્યારે કે જે કોઈ મુમુક્ષુ જીવને સાંભળે છે એનો પ્રયોગ કરવાનો અથવા એને અનુભવમાં મૂકવાનો તરત જ ઉત્સાહ વર્તે છે, ઉદ્યમ વર્તે છે, એ વર્તમાન પાત્ર છે. બરાબર, એની વર્તમાન પાત્રતાનું લક્ષણ છે, એ ચિહ્ન છે કે જે એને સાંભળ્યું છે એને કાર્યાન્વિત કરવા માંગે છે. સાંભળીને ત્યાં એ સાંભળ્યું એટલે એટલું સાંભળવા તો મળ્યું અને એટલું ઠીક લાગ્યું, સારું લાગ્યું, બરાબર માન્યું, એમ અટકવા માંગતો સાંભળ્યું અથવા જાણવા મળ્યું એનો ઉપયોગ કરવા માંગે છે. આનો ઉપયોગ શું, મારા પરિણામમાં અને મારા જીવનમાં આનો ઉપયોગ શું છે, એમ જે અમલ કરવા માંગે છે અથવા તો જે કાંઈ છે એને આચરણથી સિદ્ધ કરવા માંગે છે. વિચાર માત્રથી સિદ્ધ કરીને અટકવા માંગતો નથી, આચરણથી સિદ્ધ કરવા માંગે છે, એને અહીંયા ખરેખર કાર્યની સિદ્ધિ થાય છે. બીજાને કાર્યની સિદ્ધિ થતી નથી. ઉત્તર આપે છે કે આત્માની સાચી રૂચિ હોય તેને સમ્યક દર્શન થાય, સમ્યક તેને સમ્યક દર્શન થાય, થાય થાય ને થાય એમ કે છે. ઉત્તર આપે છે કે ભાઈ તું રુચિ કોને કહેશ, આત્માની રુચિ કોને કહેશ તું? આત્માની વાત કરનારા મળે અને તને સાંભળવું ગમે એટલે એને તને આત્માની રુચિ છે એમ માન્યું છે, અથવા તો તું વારંવાર આત્માની વાત કરે છો માટે તને આત્માની રુચિ છે એમ તું માને છો, અથવા આત્મા આદિ અસ્તિત્વના શાસ્ત્રો વાંચવાનો વારંવાર તને વિચારને ઉદય વર્તે છે માટે તને રુચિ છે એમ માને છો, આત્માની રુચિ કોને કહેવી? તો શું છે નક્કી કરો આપણે, ઉદય નથી વર્તતો તો શું કરે છે, શું શું એમાં મહેનત છે? ખરેખર તો એમ જ છે, એને ઉદય વર્તે છે, ઉદય ભાવમાં જાય છે. જ્યાં સુધી અંતર્મુખ થઈને સ્વયંના સમ્યક પુરુષાર્થમાં ન જોડાય ત્યાં સુધી તમામ મિથ્યા દ્રષ્ટિ જીવ ઉદયમાં ઉદય ભાવે વર્તે છે. પછી બહારમાં પુણ્ય યોગ હોય એ પ્રમાણે સંયોગ યોગ થાય, શુભ યોગનો શુભ યોગનો સંયોગ થવો એ પણ પુણ્ય યોગ અનુસાર છે. યાત્રા કરવાનો ભાવ થાય ને ખિસ્સામાં પૈસા ન હોય વ્યવસ્થા ન હોય તો યાત્રા ન થાય, અને જો હોય એ જાતનો પુનઃયોગ તો યાત્રા થાય. એ બધો ઉદય છે ને, બીજું શું છે? એ કાંઈ પુરુષાર્થ નથી એમ કેવું, ઉદય છે એનો અર્થ એને પુરુષાર્થ ન માનવો ને એને રુચિ ન માનવી એમ. બરોબર, એ તો ઉદય અનુસાર વિકલ્પ આવે, ઉદય અનુસાર કાર્ય પણ જે થવાનું હોય ભજવાનું હોય તે ભજે, એમાં મેં પુરુષાર્થ કર્યો છે એવા ખોટા ભ્રમમાં આવી જવું નહીં કે રહી જવું નહીં. કઈ તો આપણે એટલું વિચારીએ છીએ કે આત્માની રુચિ કોને કહેવી, કે અનન્ય ભાવે આત્મ સ્વભાવ અંદરમાં રૂચે ત્યારે એને રુચિ કહેવામાં આવે છે, અને એ રુચિ એના રુચિ અનુયાયી વીર્ય એ સિદ્ધાંત અનુસાર એના પુરુષાર્થના ઉપાડનું એ અનન્ય નિમિત્ત છે, અનન્ય કારણ છે. અને જે પુરુષાર્થ એને સમ્યક દર્શન થાય થાય ને થાય જ એમ અહીંયા કહે છે. આત્માની રુચિ પ્રત્યેને સમ્યક દર્શન ન થાય એ વાત બનતું નથી એમ, બનતું નથી એમ કહેવા માંગે છે. થાય થાય ને થાય જ એમ જે કહે છે, ત્રણ વખત લીધું ને, કે જેને આત્માની રુચિ સાચી રુચિ ખરી રુચિ યથાર્થ રુચિ પ્રતિ એને સમ્યક દર્શન ન થાય પ્રશ્ન નથી. 251 નો બોલ છે સુવાનીજીનો, પહેલી વાત આ લીધી છે કે ખરેખર રુચિમાં પોતાની જરૂરત લાગે તો કાર્ય થયા વિના રહે જ નહીં. આ શબ્દ એમને લીધો છે 250 નો બોલ છે. 250 250 છે. આત્મ પ્રાપ્તિ કેમ થાય એ વિષયમાં પૂછેલા પ્રશ્નનો આ ઉત્તર છે. બરાબર, રુચિમાં ખરેખર પોતાની જરૂરત લાગે ત્યારે પોતાની વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે નહીં. ત્યાં પણ એમ જ જવાબ દીધો છે, એના માટે દ્રષ્ટાંત લઈએ. પુરુષાનો દ્રષ્ટાંત છે, જેને પ્રાણ જાય પ્રાણ છૂટી જાય એવી તરસ લાગે, એને પાણી સિવાય બીજું કાંઈ ચાલે નહીં. ત્યાં કોઈ એને મીઠામાં મીઠું મિષ્ટાન ન આપે તો પણ એને એ ચાલતું નથી. પાણી જોઈએ એટલે બસ પાણી જોઈએ, અને એ પાણીની તલબ પાણી નમળે ત્યાં સુધી ખરેખર છિપાતી નથી. એમ જેને આત્મા જ જોઈએ, આત્માની રૂચિમાં આત્માની જરૂરત ઊભી છે, શબ્દ નાખ્યા છે, અનુભવનું વચન છે. રુચિ જરૂરત પડખા વાળી છે, રુચિમાં જરૂરતનું પડખું ઊભું છે, અને એ જરૂરિયાત કેવી છે એમ જો વિચારવામાં આવે તો જેના વિના ચાલે નહીં એવી જરૂરિયાત છે. જ્યારે એ સ્થિતિએ આ જીવ આવશે કે હવે આત્માની પ્રાપ્તિને, આત્માના અનુભવને, આત્માની શાંતિ વિના મારે નહીં ચાલે, અને એ શાંતિના અભાવમાં વર્તી રહેલી જે અશાંતિ, એ અશાંતિ મારાથી સહન થતી નથી. શરીરની વેદના હોય તો પોકે પોકે રોવે છે કે નહીં, બૂમ બરાડા પાડે, સાંભળેલી વાત છે, દર્દ હતું પથરીનું કેવું થાય, એટલી વેદના, એટલી વેદના કે આવડો મોટો હલ એમાં આવડો કે અહીંથી આય ને અહીંથી અહીં ગલુટિયા ખાય, એવી વેદના થાય કે રહેવાય નહીં એટલે ગલુટિયા ખાય. એને બીજે ક્યાં ઉપયોગ જાય એનો, કયો જી એનો ઉપયોગ ક્યાંય બીજે લાગી શકતો નથી. એવી વેદના ઊભી થાય, નિજ પરમાત્માના વિયોગની વેદના છે, કે કાં તો પ્રાણ છૂટી જાય અને કાં એને સ્વરૂપ પ્રાપ્તિ થાય. એમની દશા છે, સ્થિતિ એમને બતાવી છે. પાછી કુદરતી બધું ભજી ગયું છે જુઓ, ત્યારે એ સ્થિતિ આવ્યા વિના રહેતી નથી, અને એવી સ્થિતિએ પહોંચ્યા વિના સ્વરૂપની રુચિ, આત્માની રુચિ માની લઈએ અને કેમ આત્મા પ્રાપ્ત થતો નથી ને અનુભવ થતો નથી એવો તર્ક કરે તો એને રુચિ શું છે એની પણ એને ખબર
નથી.
પછી આશ્વાસન લઈએ કે અત્યારે નહીં તો હવે આવતા ભૂમમાં તો થશે, એટલે કે તારો વારો તો નહીં આવે, તને આવતા ભૂમમાં થવાનો સવાલ રહેતો નથી, અત્યારથી તારી દાનત છે એ પુરુષાર્થ નહીં કરવાની, અને બીજા ઉદયિક ભાવોમાં તારી રુચિ છે એમાં રસ લેવાની તારી દાનત છે, એટલે તને બીજી બીજી રીતે આશ્વાસન લેવાનો વિચાર છે, એ તને પોતાને તારા આત્માને છેતરવાની વાત છે. કાંઈ તો કાંઈ થાબડ ભાડા રાખે તો કાંઈ કામ આવે એવું નથી. નાના ભાઈ તમારી બહુ રુચિ, તમે બહુ રુચિવાળા, તમે રોજ આવો છો ને સાંભળવા માટે તમે બહુ રુચિ વાળા, એમ ચાલે હું રોજ નો આવતા હોય ને રોજ આવે એને થોડો પ્રોત્સાહન ન આપવું જોઈએ, કે પ્રોત્સાહન એને પુરુષાર્થમાં અને રુચિમાં લગાડવાનું આપવું, બીજી રીતે એને પ્રોત્સાહન આપવા જેવું. ઠીક છે, આવવાથી કઈ વળી જાય છે એમ નથી, પણ આવીને જે સત્શાસ્ત્રોના અને સત્પુરુષોના વચનો છે એના વાચ્ય સુધી પહોંચવાનો અંતર પ્રયાસ ન થાય તો આવું ન આવવું બધું સરખું થઈ જાય. શું કહે છે આ સિદ્ધાંત જેવું વચન છે કે આત્માની સાચી રુચિ હોય, ખરી રુચિ હોય, તેને સમ્યક દર્શન થાય, થાય ને થાય જ એને ન થાય એ પ્રશ્ન રહેતો નથી. એમ કહે છે પોતાનો અનુભવ કે જે આ રુચિ પ્રગતિ ને પછી અનુભવ ન થાય એ વાત ક્યાં બાકી રહે છે, કેમ આમ કહે છે? કે શાસ્ત્રોમાંથી, સિદ્ધાંત શાસ્ત્રોમાંથી આવી વાત મળવી મુશ્કેલ છે સિદ્ધિ, કેમ કે ત્યાં મોક્ષ માર્ગ ની જ વાત સિદ્ધિ ચાલે છે. આ થોડો અનુભવ વિષય ખુલાસો છે કે અમને જયારે અમારા આત્માની રુચિ ભૂતકાળમાં પ્રગતિ હતી એ રુચિને જોતા એમ લાગે છે કે પછી અનુભવ ન થાય એ વાત અમને લાગતી નથી. ખરેખર રુચિ પ્રગટે તો અનુભવ થાય, થાય ને થાય જ એમ કે છે, ન થાય પ્રશ્ન જ અમને દેખાતો નથી. યથાર્થ રુચિ અને લક્ષ હોય તેને સમ્યક દર્શન થાય તેમ ત્રણ કાળમાં બને જ નહીં. પોતાના વર્તમાન ઉપરથી અનંત ભૂતકાળના સાધકોનું માપ કાઢ્યું અને હવે પછી થનારા અનંત સાધકોનું માપ નીકળી ગયું. સ્વરૂપની અનન્ય રુચિ પ્રગટ થાય તેને સ્વરૂપ સંબંધીનો શુભ ઉપયોગ ને શુભ રાગ રૂચતો નથી. રૂચતો નથી એટલે રૂચિમાં પોસાતો નથી. અણુ માત્ર પણ રાગ આદિ એક પરમાણુ રાગ નો કણ પણ એને રૂચતો નથી. એવું પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ જેને રૂચિમાં રૂચ્યું એનો પુરુષાર્થમાં ઉપાડ અલૌકિક બીજી જાતનો ઊભો થાય, એ પુરુષાર્થનો પાવર ફાટે ને અંદરમાંથી આત્મદેવ પરમાત્મદેવ પ્રગટ ન થાય એ વાત રહેતી. જોરથી વાત ત્રણ કાળમાં બને નહીં એમ. બીજા ભવની વાત શું તું કરે છો? એવી ઢીલી ઢીલી વાત ફરવા કરે છો. યથાર્થ રુચિ અને લક્ષ હોય, આ બીજું પડખું લક્ષ્મી લીધું, જરૂરતનું જે પડખું છે એમ સાથે સાથે સ્વરૂપની રુચિ વાળાને લક્ષ પણ બંધાઈ ગયું છે. અથવા જેને આત્માનો નિર્ણય કરીને લક્ષ બાંધ્યું આત્માનું બંધાયું એને રુચિ ઉત્પન્ન થઈ, અનન્ય રુચિ ઉત્પન્ન થઈ. ગુણવાન વ્યક્તિ પ્રત્યે બહુમાન આવે એ તો છદમસ્ત છે. મુનિ હોય ગુણવાન, ગુણ પ્રગટા છે ને મુનિરાજનો, તો એમના પ્રત્યે અત્યંત અત્યંત ભક્તિ આવે. અને સર્વગુણો જેને પ્રગટ થયા છે એવા સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્ર દેવ પ્રત્યે અત્યંત અત્યંત ભક્તિ આવે. પણ એ બધા તો પર પદાર્થો છે, આખરમાં તો એ બધા પર પદાર્થો છે. પોતાનું જે સ્વરૂપ છે, જે અનંત ગુણવાન છે, અનંત ગુણ સંપન્ન છે, એની રુચિ પ્રગટે એને સમ્યક દર્શન એટલે એનું દર્શન, ખરું દર્શન, અભેદ દર્શન, પ્રત્યક્ષ દર્શન એને થાય એ વાત રહેતી નથી. યથાર્થ રુચિ અને યથાર્થ લક્ષ, બે લક્ષમાં યથાર્થ લઈ લેવું. યથાર્થ રુચિ અને યથાર્થ લક્ષ વિશેષણ બે ને લાગુ પડે. એને સમ્યક દર્શન ન થાય એમ ત્રણ કાળમાં બને જ નહીં. અમારો અનુભવ આમ કહે છે, એમ અનુભવથી વાત લીધી છે ને,
અનુભવ
કે જે જીવોને યથાર્થ રુચિ થાય, યથાર્થ લક્ષ થાય, એને સમ્યક દર્શન ન થાય ત્રણ કાળમાં બને નહીં, આમ લીધું છે. સમ્યક દર્શન થતા પહેલા સમ્યક દર્શન થવાના આનુષંગિક કારણો છે, ચોક્કસ કારણો છે, નિયત કારણો છે, એનો આ વચનોમાં સ્પષ્ટ ખુલાસો છે. ગેરંટેડ વાત કરી છે. સારી કંપની હોય તો ગેરંટી આપે છે,
5 વર્ષની
7 વર્ષની, એને કઈ થશે નહીં ને થશે, છતાંય થાય તો અમે બેઠા છીએ. એ તો કંપનીનું આયુષ હોય તો વળી કામમાં આવે. 10 વર્ષની ગેરંટી આપી ને 2 વર્ષમાં ફેલ થાય તો શું કામ લાગે ગેરંટી એની. અહીંયા એ વાત છે, અહીંયા તો ભગવાનની ગેરંટી છે. ગુરુની કહો, શાસ્ત્રની કહો, સર્વજ્ઞ જિનેન્દ્રની કહો, ભગવાનની ગેરંટી છે કે જેને યથાર્થ રુચિ અને યથાર્થ આત્માનું લક્ષ્ય થાય, આત્માની યથાર્થ રુચિ થાય, એને સમ્યક દર્શન એટલે આત્મા પ્રગટ ન થાય, એને મોક્ષ માર્ગ પ્રગટ ન થાય, એટલે કે એને ભવભ્રમણનો નાશ ન થાય, એ વાત જ નથી. ગેરંટેડ વાત છે. થાય થાય ને વિચાર આવ્યો છે, અનંત કાળમાં ન આવે એવો વખત આવ્યો છે. આવી બધી વાત મળવી દુનિયામાં ક્યાંય નથી. તમે આંટો માર્યા હોય દુનિયામાં આંટો મારવા જાઓ
ક્યાંય નથી.
આ વિષય ને આ વાત ક્યાંય છે જ નહીં એવી વાત મળી છે. ખરેખર એનો સદુપયોગ કેટલો કરવો પોતાને
વિચારવાનું
ઝડપવા જેવી છે. વીર્યમાં હિણપ ના આવવી જોઈએ. કે છે કે પુરુષાર્થમાં એને ઓછા પણ ન રહેવું જોઈએ. બરાબર તીવ્ર ગતિથી પુરુષાર્થની તીવ્ર ગતિથી તીવ્ર જોરથી એને કાર્ય ચાલુ થઈ જવું જોઈએ, કરવું જોઈએ એમ ઉપદેશથી કહેવાય. પણ ખરેખર એને ચાલુ થઈ જવું જોઈએ. એને પોતાના વીર્યમાં ઉત્સાહ અને નિશંકતા આવવી જોઈએ. શું તેના ઉપરથી કીધું છે કે પ્રશ્નકારે એવો પ્રશ્ન કર્યો છે કે આત્માની રુચિ હોય ને કદાચ સમ્યક દર્શન ન થાય તો બીજા ભાવમાં તો થાય ને, એ રુચિ એટલી તો કામ કરીને બીજા ભાવમાં તો સમ્યક દર્શનની પ્રાપ્તિનું કારણ બને.
શંકા રાખી
કોઈ સંસ્કાર ને નિમિત્તે આવો પ્રશ્ન પૂછે છે. સંસ્કાર પડી ગયા તો બીજા ભાવમાં તો કામ આવે. કે છે કે તને એવી શંકા કેમ થાય છે, આ ભાવમાં તને સમ્યક દર્શન થશે કે નહીં થશે એવી શંકા તને કેમ થાય છે? ઠીક હે, શંકા થાય ત્યાં સમજવું કે એના પુરુષાર્થ, એને પુરુષાર્થ નથી
બરોબર,
એની રુચિ બરાબર નથી, સાચી રુચિ નથી, અને એનું લક્ષ પણ સાચો
નથી,
અને એને હજી જરૂરત પણ લાગી
નથી.
જાતનો ઉદય છે. સોનગઢમાં રહેવાનો અને તત્વ ચર્ચા કરવાનો ઉદય છે. ઉદયથી તરત સમજાઈ જશે. જેમ વેપાર કરવાનો ઉદય છે, અહીંયા ઘરમાં રહેવાનો ઉદય છે, મંદિર આવવા જવાનો ઉદય છે, શાસ્ત્ર લઈને વાંચવા સાંભળવાનો ઉદય છે, ત્યાં રહેવાનો ઉદય છે, વાતચીત કરવાનો ઉદય છે. ઉદય સામાન્ય ઉદય છે, હૃદયમાં ઉદય સામાન્ય છે, એમાં કઈ કામ નથી. એની સાચી રુચિ જો એવું સમજવાય તો સાચી રુચિ પ્રત્યે ખરેખર જરૂરત લાગે, યથાર્થ લક્ષ હોય અને એનો એને પુરુષાર્થ ઉપડે અને પ્રાપ્ત થાય એ વાત ન ભૂતો ન ભવિષ્યતિ. કોઈ દી બન્યું નથી ને બનવાનું પણ
નથી એમ
અફર વાત છે. ગોળ નાખો ને ગળ્યું થાય ને નોય થાય પણ આયા એમ બનવાનું નથી એમ કે છે. સૂરજ ભલે પશ્ચિમમાં ઉગે એમ કે છે પણ આમાં ફેર પડશે. એવી વાત લીધી છે. એ વાત તો બહુ ગજબ આવી ગઈ છે. 14 બ્રહ્માંડ ફરી જાય. જેને લગ્નિ લાગે ત્યાં શબ્દ લીધો છે, ભાવના શબ્દ લીધો, ભાવના નો વિષય લીધો છે. સ્વરૂપની ભાવના યથાર્થ હોય, અંતરની ભાવના હોય, ચૈતન્યથી ઉગેલી ભાવના હોય. 21મો બોલ છે. આ તો મુમુક્ષુની ભૂમિકામાં કામમાં આવી છે. ચાલતી દશાની વાત છે, કોઈ શુકલ ધ્યાનની ને મુનિ દશાની ને એવી બધી વાત નથી. આત્માને અત્યારે મુમુક્ષુની સ્થિતિમાં એની રુચિ કેવી હોય ને એની લક્ષ્ય શું હોય એ વિશે છે. કહે છે કે પુરુષાર્થમાં હિણપ ન આવવી જોઈએ, અથવા એવો પુરુષાર્થ હોય, હિણો ન હોય એટલે અસ્થિથી લઈએ તો કે એનો ઉત્સાહ અને એની નિશંકતા બીજી જાતની હોય. એને શંકા ન પડે કે આ ભાવમાં થશે કે આવતા ભાવમાં થશે, કદાચ આ ભાવમાં નહીં થાય તો આવતા ભાવમાં થશે એવી શંકા એને હોતી રહે. એવી શંકા કુશંકા વાળાનું આમાં કામ નથી એમ કે છે. એ તો બધી કુશંકા થઈ તને. કોઈ સારું કામ ઉપાડે ને એને શંકા થઈ જાય, કરે આ કામ કેમ પૂરું થશે, કે વિઘ્ન આવશે, અંદર શું થશે, કઈ થશે, અને વિઘ્નની શંકા હે નહીં થાય છે. ઊન જેના સરખા હોય એને શંકા પડતી નથી.
હે
બરોબર. આ દુકાન માંડે છે, નવી દુકાન કરે ત્યારે દિવાળાનો વિચાર કરે છે. ઘણા એ દિવાળું કાઢ્યું છે, કદાચ આપણે કાઢવું પડે તો માટે માંડે જ નહીં. દુકાન દિવાળાનો વિચાર આવે દુકાન માંડી શકે
નહીં.
દુકાન માંડે કરોડપતિ ને અબજપતિ થવાનો જ વિચાર કરતો હોય. આ તો પ્રેક્ટિકલ વાત છે. અને ફોન જરા ખરખા હોય તો શંકા પડતી નથી.
બરોબર.
વેપારી ને વેપારના દાખલા બધા બંધ બેસી જાય, સમજાય જાય. જરા કહે છે કે નિશંકતા એવી આવવી જોઈએ. વર્તમાન ઉપાડ છે, સ્વકાર્યનો જે ઉપાડ છે એમાં એટલું જોર, ઉત્સાહ એટલે એટલું જોર હોય કે જે જોરની હયાતીમાં એને શંકા ન ઉપજે, શંકા ન થાય એવી સ્થિતિમાં આવવું જોઈએ. બીજા ભાવમાં થશે એવી વાત લાવવી જોઈએ નહીં. કાર્ય થશે જ એમ એના નિર્ણયમાં આવવું
જોઈએ.
એને નિર્ણય થઈ જાય છે, થયા પહેલા એને ખબર પડે છે. ઠીક
બરોબર.
અંદર ભગવાન આત્મા બેઠો છે કે નહીં થયા પહેલા ખબર પડે છે. ખબર પડે છે એટલે એમાં એને રોકાવવું પડતું નથી. નિશંકપણે જે પોતાના પુરુષાર્થમાં ક્ષણે ક્ષણે આગળ વધતો જાય છે, શંકા પડતી નથી, એને નિર્ણય થઈ ગયો છે કે હવે મને નહીં, મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય, સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન નહીં થાય, અનુભવ નહીં થાય એ વાતની એને શંકા રહેતી
નથી.
ગુરુદેવ શ્રી તો વળી બીજી વાત કરતા હતા. બહુ શરૂઆતના વ્યાખ્યાનો જેને આત્મધર્મમાં વાંચ્યા કે સાંભળ્યા હશે એ વાત કરતા હતા કે આ વાત એવી છે કે ખરેખર જેની લાઈન સવળી થાય એટલે રુચિ લક્ષાદી પ્રગટે, એને મોક્ષના ભણકાર આવે છે. વાપરતા ગુરુદેવ ની એવી ભાષા, એને મોક્ષ ના ભણકાર આવે છે. એટલે હું સર્વથા મુક્ત થઈ જઈશ, પરિપૂર્ણ મુક્ત થઈ જઈશ, એવો ભણકારો અહીંયા આવી જાય છે. સમ્યક દર્શન તો હજી જગન્ય દશા, શરૂઆતની દશા છે, પણ અંતિમ ધ્યેયની જે દશા છે એનો ભણકાર અહીંયા આવે છે. અંદરથી એનો આત્મા એને જવાબ દે છે. કોઈને એને પૂછવા જવું પડે કે લાવ જઈને ગુરુને પૂછું ને જ્ઞાનીને પૂછું કે મારું શું થશે, હવે મારા કેટલા ભવ છે, કે ભવનો છેડો આવવા વાળાને એ પૂછવા જવાનો પ્રસંગ રહેતો
નથી.
એનો અંદરનો ગુરુ જવાબ દે છે. આત્મા જ ગુરુ છે ને, નિશ્ચય ગુરુ આત્મા છે ને, નિશ્ચય દેવ આત્મા છે. સોગાનીજી એ વાત કરી છે, આત્મા જ નિશ્ચય દેવ છે, આત્મા જ નિશ્ચય ગુરુ છે, અને આત્મા જ નિશ્ચય શાસ્ત્ર છે. એમ જેને નિશ્ચય દેવ ગુરુ શાસ્ત્ર નું જ્ઞાન થાય છે, એને વ્યવહારે એ આત્માને બતાવનારા દેવગુરુ શાસ્ત્ર ને શાસ્ત્ર કરી દેવગુરુ શાસ્ત્ર નો ઉપચાર કરવામાં આવે છે. ઉપચાર તે વ્યવહાર, ઉપચાર એટલે વ્યવહાર કરવામાં આવે છે. છે કે એની નિશંકતામાં આવવું જોઈએ, અને એના નિર્ણયમાં એટલે એના ખ્યાલમાં પણ એ વાત આવી જાય છે. કેમ કે જે પ્રત્યક્ષ સ્વરૂપે છે, ભલે પરોક્ષ જ્ઞાનમાં રહ્યો હોય આત્મા, પણ પ્રત્યક્ષ સ્વરૂપી છે. જે પરોક્ષ જ્ઞાનમાં આવે છે એ છે કેવો, કે છે તો એ સહજ પ્રત્યક્ષ સ્વરૂપે છે. સહજ પ્રત્યક્ષ સ્વરૂપે છે એટલે ત્રિકાળ પ્રત્યક્ષ સ્વરૂપે છે. ત્રિકાળ પ્રત્યક્ષ સ્વરૂપે છે એટલે અત્યારે પણ જે પ્રત્યક્ષ છે એની પ્રત્યક્ષ પ્રત્યક્ષતાની વિદ્યમાનતા જે છે એ એના પરોક્ષપણાને અલ્પકાળમાં ખલાસ કરે છે. જેમ પ્રકાશ અંધકારનો નાશ કરે છે, એમ એની વિદ્યમાનતામાં જે પ્રત્યક્ષતા જોઈ છે એ એની અવસ્થાની પરોક્ષતાને રહેવા દે છે
નહીં,
એવું જોવું પાછે. એને કહે છે કે બીજા ભાવમાં થાય એવો વિચાર કરવા જેવો
નથી.
સારાંશ એ છે કે કોઈ મુમુક્ષુ એ જાતના વિચારની પ્રણાલીમાં, વિચારની શૈલીમાં રહેવું નહીં. કે ભલે હવે આ ભાવમાં ન થાય તો આપણે તો સાચા દેવ ગુરુ અને જ્ઞાનીનું શરણ લીધું છે, ત્યારે નહીં થાય તો આવતા ભાવમાં થઈ જશે. એ છે કે એ વાત ખોટી છે તારી, એ વાત તને મેળ હતી. કોઈને એવું બને છે એનું જ્ઞાન કરવું એ બીજી વાત છે. કોઈ જીવને રૂચિમાં આવતા આયુષ પૂરું થઈ જાય ને બીજા ભાવમાં, અથવા કોઈ જીવને સંસ્કાર પડી ગયા હોય ને આયુષ પછી, એ આયુષમાં પુરુષાર્થ સાધ્ય ન થયો હોય, બીજી વાત છે. એવું બને છે ખરું, પણ એ જ્ઞાન કરવાનો વિષય છે. જ્ઞાન કરવાનો વિષય છે એનો અર્થ ચોખ્ખો એ છે કે એ આલંબન લેવાનો વિષય નથી, કે એના અવલંબન લઈએ કે ચાલો આપણે પણ એવું કઈક થાય તો સારું, એમ એનું અવલંબન લઈએ તો એ ખોટું અવલંબન છે. એમ કેવું છે, ઉત્તર આપ્યો છે એ પણ ખાતરી નથી.
બરોબર,
એવો એવો જવાબ નથી દીધો કે કોઈને એવું બને છે એમ પણ થાય, એવો જવાબ નથી દીધો. જોયું, ઉત્તરમાં એ અવલંબન ન લઈએ કોઈ જીવ, એટલા માટે એ રીતે જવાબ જ નથી આપ્યો.
બરોબર.
કેટલોક વિષય અવલંબન લેવા માટે નથી, પણ માત્ર જાણવા માટે છે એમ ખ્યાલમાં આવવું જોઈએ. જેમ કે ચક્રવર્તી નો દ્રષ્ટાંત આવે, સમ્ય દ્રષ્ટિ ચક્રવર્તી, તો એમ અવલંબન ન લેવાય. આપણે ક્યાં એટલો બધો હજી પરિગ્રહ છે, આપણે તો એનાથી ઓછો છે, એટલે આપણે કઈ વાંધો નથી. એમ અવલંબન લેવા માટે એ વાત નથી, એ તો એની શક્તિ બતાવી છે. સમ્યક દર્શન ની શક્તિ બતાવી છે કે સમ્યક દર્શન ની એક વાર હૈયાતી હોય, અસ્તિત્વ હોય, તો સાતમી નારકી ના પ્રતિકૂળ સંયોગો કે છ ખંડ ના અનુકૂળ સંયોગો કે ઇન્દ્રાદી સંપત્તિ હોય તો પણ સમ્યક દર્શન એનાથી ચલિત થતું નથી, અને તેથી મોક્ષ માર્ગ માંથી તે જીવ ચલિત થતો નથી. એવી ત્યાં શક્તિ બતાવી છે શ્રદ્ધાની. ત્યાં ભોગ ઉપભોગ નો આલંબન લેવડાવવું છે એમ જો ઊંધી રૂચિ વશ એ રીતે કોઈ આલંબનમાં આવે તો એનું જરૂર અહિત જ થાય, એનું હિત ન થાય, પણ એનું
અહિત થાય,
ચોક્કસ અહિત થાય. પણ કથન નો વિષય એવો છે કે ઘણી વાતો આવે, ત્યારે રૂચિ અનુસાર લોકો પોતાની રૂચિ અનુસાર અવલંબન લઈ લે છે. જેવી જેની રૂચિ એવું અવલંબન એ લઈ લે છે. જેને આત્માની ખરેખરી રૂચિ જાગે, હવે એ રૂચિ વાળા જીવ નું વર્ણન કરે છે, તેને શું શું થાય. કે જેને આત્માની ખરેખરી રૂચિ જાગે તેને ચોવીસે કલાક એનું એ ચિંતન ઘોલન અને ખટક રહ્યા જ કરે, સહજપણે કૃત્રિમપણે નહીં. કોઈ એમ કહે કે તો પછી આપણે ચોવીસે કલાક આ કરો, બીજી કાંઈ આપણને પ્રતિકૂળતા નથી, અથવા બીજી પ્રવૃત્તિમાં ન પડીએ તો ચાલે એવો પ્રકાર છે બારમાં પુણ્યયોગ છે, એટલે આપણે હવે ચોવીસે કલાક આ કર્યા જ કરો માટે એ ખરી રૂચિ થઈ ગઈ ને માટે એનાથી અનુભવ થશે એમ નહીં. સહજપણે જેને જરૂરત લાગી છે તેથી સહજ એમ જ થાય છે, ટેવ પડી છે એમ પણ નહીં. કૃત્રિમતા કરી કરીને ટેવ પાડી દીધી હોય, અમે તો હાલતા ચાલતા હવે એમ આત્માનો જ વિચાર આવ્યા કરે છે, પહેલેથી એવી ટેવ પાડી દીધી ને એટલે હવે એ જ રહે છે, એનું પણ કામ નથી, એ પણ કૃત્રિમ છે. ટેવ પડીને સહજ થયો હોય તો એ કૃત્રિમ છે. ઠીક. આ તો અંદરથી એને એ રૂચે એટલે એને એ ચાલે ને બીજું ચાલે નહીં, એવી જે સહજ સ્થિતિ છે. જેને આત્માની ખરેખરી રૂચિ જાગે તેને ચોવીસે કલાક એનું એ ચિંતન ભોલન અને ખટક રહ્યા જ કરે, ઊંઘમાં પણ એનું એ રટણ ચાલ્યા જ કરે, એ વિશે સુગાનીજી ત્યાં આગળ લીધો છે. ચિંતનમાં બે ચિંતનમાં ચોવીસો ઘંટો યહી ચલતા રહે, એ ભાષા એવી રીતે આવી છે. આમ જ આમ ચાલતું રહે એનો અર્થ કે કૃત્રિમતાથી કરવું પડે એમ નહીં, એનું નામ ચાલતું રહે.
બરોબર.
આ ખ્યાલ છે ને, માણસ ભણીને ઉતરે પછી ધંધે લાગે, કામ ધંધે નો ધંધા વેપારમાં દુકાને, પછી મહત્વકાંક્ષે જીવ હોય તો એને એમ થાય કે આખી દુનિયામાં કોઈને ન હોય એટલે એટલા પૈસા હું ભેગા કરું, એટલા મોટા ધંધા કરું, એટલો મોટા કામ કરું, એટલું બધું કમાઈ લઉં કે સૌથી મારો નંબર આગળ હોય. એને જરૂરિયાત લાગે સૌથી મોટો દેખાય, સૌથી આગળ દેખાય, અને એને લઈને બધું અનુકૂળતાઓના બધા સર્વસાધનો આવી પડે તો એને 24 કલાક પછી રટણ થઈ જાય છે. 24 કલાક એ જ રટણ રહે. પછી બહારમાં બાપની કમાયેલી મૂડી હોય ને સાધન સગવડ હોય તો એનો મોક્ષ થાય ન રહે. એ ધંધો ધંધો ને ધંધો જેવું છે, એને કમાવવું પડે. એના કરતા તો એના બાપ રડે ને દીધું હોય ને પાછો એ ધંધો ઉપર બેસી ગયો હોય. પણ એને જો રસ ચડી ગયો કે બસ હવે તો આ જ કરું અને સૌથી આગળ નીકળી જવું, દરેકને એની બજારમાં હું આના કરતા જાઉં, આના કરતા આગળ જાઉં, આના કરતા આગળ જાઉં, પછી બધું ભૂલી જાય. નહીતર સામાન્ય રીતે માણસને જે કાંઈ વર્તમાન સ્થિતિ હોય એમાંથી કેટલો ભોગ ઉપભોગ વધારે થાય એની પાછળ જાય છે, એના બદલે એ પણ ભૂલી જાય. ત્યારે એને ખાતા પીતા હાલતા ચાલતા ઊંઘતા સપના એના જ આવે, ભાવના સપના આવે. સત્તા કરતા હોય છે ને ભાવના સપના આવે. એનું કારણ એને એ રૂચ્યું ને એની એને જરૂરત લાગી બસ, પછી એ સિવાય એને બીજું કઈ હાલતું નથી. એમાં એને કૃત્રિમતા કરવી પડે છે કે આમ કરું આમ કરું, ન ભાઈ વિચાર એના ચાલે તો ખેંચી ખેંચીને લાવું, કોઈ કૃત્રિમતા કરવી પડતી નથી. એમ જેને પરમાત્મ તત્વ છે એની પ્રાપ્તિ ની રુચિ છે, એને 24 કલાક એનું એ જ ચિંતમન અને ગોલન ખટક રહ્યા જ કરે, રહ્યા જ કરે એ વિશે એમ છે. કરવું પડે એમ નહીં પણ એને એ રહ્યા જ કરે, સહજ રહે એ સ્થિતિ એની આવે છે. ઊંઘમાં પણ એનું એ રટણ ચાલ્યા કરે, કેમ એની ખબર પડે? ઊંઘમાં આ રટણ ચાલતું હતું એની કેમ ખબર પડે? કે ઊંઘ આવ્યા પહેલા એ જ રટણ ચાલતું હતું અને જાગતા જાણે એને એમ ખ્યાલ આવે છે કે એ જ ચાલતું હતું. ઊંઘમાં ને ઊંઘમાં પણ જાણે એ જ ચાલતું હતું એવી એની અંતર પરિણતિ ઊભી થઈ જાય છે. કોઈ બેન શ્રી એમ કહે છે કે એ સમ્યક દર્શન પહેલા એવી પરિણતિ થઈ જવી.
પરિણતિ
ઘણા પૂછે છે ને અત્યારે કે આ આટલું આટલું કરીએ છીએ પણ કેમ કઈ થતું નથી, ત્યાં રહેવા વાળા તો નિવૃત્તિ લઈને આવ્યા છે, આ તત્વજ્ઞાન નો અભ્યાસ ને અધ્યયન કરે છે, કેમ થતું નથી? તો કે પરિણતિ થઈ જવી જોઈએ. બહારમાં પ્રવૃત્તિ થાય તત્વજ્ઞાન વિષયક શાસ્ત્ર વાંચવું સાંભળવું ચર્ચા વિચારણા એનું લક્ષણ છે કે એમને અંતરમાં પરિણતિ ઉત્પન્ન થઈ જાય એનું લક્ષણ છે. બહારમાં તો એવો ઉદય ન પણ હોય કોઈને, કોઈને ગ્રસ્થિ આદિ નો ઉદય હોય, અનેક ચિત્ર વિચિત્ર પ્રકારના પૂર્વકર્મ ના ઉદય નો તો કોઈ મેળ જ નથી. મિથ્યા દ્રષ્ટિ જીવે અનેક પ્રકારના કર્મ બાંધ્યા છે મિથ્યાત્ના દશામાં. અજ્ઞાન ને મિથ્યાથી તો કર્મ કેવા ક્યારે બાંધ્યા હોય એનો કોઈ મેળ છે કઈ? એનો કોઈ મેળ નથી. આકરામાં આકરા બાંધ્યા હોય ગમે તે પ્રકારનો ઉદય હોય, પણ જેને આત્માની રુચિ જાગે એને અંદરમાં એની પરિણતિ થઈ જવી
જોઈએ.
ઊંઘમાં ચાલ્યા કરે એના ઉપર કે જાગતા તો ઠીક પણ ઊંઘમાં પણ એનું જાણે એ જ રટણ ચાલતું હોય એવું એને લાગે, એવું એને લાગે એ જ ચાલ્યું, એ બીજું ચાલતું નહોતું આ જ ચાલતું હતું એવી અંદરમાં પરિણતિ થઈ જાય, ત્યારે એ પરિણામ આગળ વધીને વિકલ્પને તોડીને અતિન્દ્રિય નિર્વિકલ્પ દશાને ઉત્પન્ન કરે એ પરિણતિ નિર્વિકલ્પ છે. પરિણતિમાં વિકલ્પ પછી બળ વધતું જાય છે, પછી તો પરિણતિ નો ઉપયોગ બે નો સાથ મળી જાય છે. ઉપયોગમાં તો એ જ ચાલે છે ને પરિણતિમાં પણ એ જ ચાલે છે. જો એ જ ચાલે તો પછી એની એકાકાર દશા આવવામાં વાંધો શું
આવે,
એને બીજી આડસ શું ને બીજી તકલીફ શું, પછી કોઈ એને કારણ રહેતું નથી. જેટલું કારણ મળવું જોઈએ એટલું કારણ એ જીવ ત્યાં આપે છે, એટલે એને કાર્ય આવે છે એમ કેવું છે. જેટલું કારણ અપાય એટલું કાર્ય ના આવે એવું બનતું વારંવાર આવે છે.
392
જેટલું કારણ આપતો નથી, આપવું જોઈએ એટલું કારણ આપતો નથી ત્યાં સુધી કાર્ય આવતું અથવા આવું જે વર્તમાનમાં વર્તમાન દશામાં જે એક સૂક્ષ્મ છે જ્ઞાનનો અને વિધિનો એનું કારણ તો અન્ય સ્થાનમાં આપે છો એટલે કાર્ય નથી થતું. નહીં તો સૌની પંચેન્દ્રિય જીવની તો શક્તિ છે, પર્યાયમાં વ્યક્ત શક્તિ છે, વિદ્યમાન શક્તિ છે, ફક્ત એના સદુપયોગનો જ સવાલ છે. દુરુપયોગ થાય ને કાર્ય આવે એમ કેમ બને એમ કે છે તો બનતું. હવે દ્રષ્ટાંત લે છે કે અરે નરકમાં પડેલો નારકી ભીષણ વેદનામાં પડ્યો હોય અને પૂર્વે સત સાંભળ્યું હોય, દેશના લબ્ધિ મળી ગઈ હોય એમ કે છે. જ્ઞાની ના સાનિધ્યમાં એને દેશના લબ્ધિ મળેલી હોય, તેનું સ્મરણ કરી ફડાક દઈને અંદરમાં ઉતરી જાય, પૂરી પ્રતિકૂળતાનો જ્યાં સંયોગ છે, સંઘની પ્રાણીને પ્રતિકૂળતાના સંયોગની છેલ્લી હદ છે સાતમી નારક, રૌરવ નરક છે. રૌરવ નરકની વેદના પણ એવી જ છે, છતાં પણ ભીષણ વેદના છે. આ તો એની રાડ સાંભળે તો મરી જાય, સાંભળનારો મરી જાય, પ્રાણ છૂટી જાય એટલી વેદનાથી એની રાડ હોય કે અહીંયા મનુષ્ય પ્રાણી સાંભળે તો એના હાજા બગડી જાય, પ્રાણ છૂટી જાય એવી ભીષણ વેદનામાં પડ્યો હોય. પણ જ્યાં અંદરમાં સતનો સંસ્કાર કણિયો જાગે ને પડખું ફેરવે કે આ જ્ઞાન તે હું ને જ્ઞાનમય મારી સત્તા છે, અનંત શક્તિનો મેરુ પર્વત અંદરમાં ઊભો છે, ફાટ ફાટ દરિયો છે અંદરમાં શક્તિનો, તો જ્યાં એનું ભાન કરે છે ફળાક દઈને વેદના અને નરક નરકમાં રહી ગયું ને આત્મા પરમાત્મામાં આવ્યો, નરક બહાર રહી ગયું ને આત્મા પરમાત્મામાં આવ્યો, પરમાત્મા થઈ ગયો ખરેખર ત્યાં. એ જ્ઞાની થયો એટલે પરમાત્મા થયો. કેમ પરમાત્મા થયો એમ કહેવાય છે તો હજી નારકી કે ખોલ્યું નારકીનું છે. કોઈ 3 ઇંચ હોય એ ખોલ્યું 3 ઇંચનું છે, એ તો અંદરમાં જે પરમાત્મ તત્વ છે એ રૂપ હું છું એવો અનુભવ થયો એટલે પરમાત્મા રૂપે છું એવો અનુભવ થયો તે પરમાત્મા થયો એમ કહેવામાં આવે છે. એને પ્રતિકૂળતા નડતી જ નથી ને, એ નરકની પ્રતિકૂળતાની પહોંચ એના પુરુષાર્થમાં ક્યાંય આડી આવતી નથી. કોઈ પ્રતિકૂળતા એને એના પરિણામને પલટાવવા સમર્થ નથી. ત્યાંથી નીકળશે એટલે સીધો મનુષ્ય થશે. સાતમી નારકીથી નીકળીને ભાગ્યે જ મનુષ્ય થાય, મોટા ભાગે તો 3 ઇંચ થાય. અને તે પણ જંગલી હિંસક પ્રાણી થાય, કાં મોટો અજગર થાય, કાં મોટો મગરમચ્છ થાય, ને ઝેરી સર્પ થાય, ને સિંહ થાય, ને વાઘ દીપડો હાથી થાય, ક્રોધ 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 માય ને અમથો અમથો લોકોને ફાડી ખાય. કેમ કે ક્રોધ ની પ્રકૃતિ ઉદય માં આવે એટલે પછી જે આવ્યું એ પોલાનો ઉદય પાપ નો, નાનો પાપ નો, બે નો. આ જ્યાં આ તો દેવ થયો છે, સમ્યક દ્રષ્ટિ સાતમી નારકી માં દેવ થઈ ગયો છે. એ તો મનુષ્ય પણ દેવ છે, તિર્યંચ પણ દેવ છે. આવે છે ગાથા છે રત્નકરણ શ્રાવકાચાર માં 28 નંબર ની ગાથા છે. ત્યાં કંડાળ નો દ્રષ્ટાંત લીધો છે, પણ દેવ છે એમ.
દેવ છે કંડાળ નથી.
રત્નકરણ શ્રાવકાચાર દેવ શબ્દ કીધો છે. અને ગણધર દેવો એ દેવ કહ્યો છે, સિદ્ધાંત ની વાત કીધી છે. ગણધરાદી દેવો સમ્યક દર્શન થી યુક્ત ચાંડાલ કુળ માં ઉત્પન્ન થયેલા જીવને પણ દેવ કહે છે, કે જે ભસ્મ થી ઢંકાયેલા અંગારા ની માફક અંદર માં તેજ વાળું તત્વ છે. અંદર માં એનું તેજ પ્રગટ થઈ ગયું છે. જેમ અંગારો ભસ્મ થી ઢંકાઈ ગયો હોય તો અંદર અગ્નિ છે, બરાબર પ્રજ્વલિત અગ્નિ છે એની. એ રીતે દેવમ એટલે આરાધ્ય દેવ, આરાધવા યોગ્ય દેવ. વિદુહું એટલે માને છે. કોણ કે તે દેવ એની ટીકા છે. રત્નકરણ શ્રાવક આચાર છે, શ્રાવકના આચાર્યનો ગ્રંથ છે. ભગવાન સમનભદ્ર સ્વામીની એ રચના છે. સમનભદ્ર આચાર્ય બહુ સમર્થ આચાર્ય થઈ ગયા, જેને વિતરાગને માટે આ વાત કરી કે આપને સમવ શરણ અને અષ્ટ પ્રકારના પ્રાતિહાર ને 34 અતિશય છે, માટે અમે દેવ માનીએ છીએ.
એમ નથી, એમ તો દેવે આવીને
કર્યું. એવું તો ઇન્દ્રજાળિયાને હોય, પણ એક સમયમાં ઉત્પાદ ધ્રુવને આપે સ્થાયપા, અને આપની જે વિતરાગતા છે એને જોઈને અમે આપને સર્વજ્ઞ દેવ કહીએ. બહુ લાક્ષણિક પદ્ધતિથી શ્રીમદજીએ આ શ્લોકનો અર્થ કર્યો છે, કે સમનભદ્ર આચાર્ય આ વાત કેવી રીતે કરે છે. જંગલ માં રહ્યા છે ને આચાર્ય પર, કે જેમ જંગલમાં પોતાની બોર્ડમાંથી ગુફામાંથી બહાર નીકળીને સિંહ જેમ ત્રાડ નાખે, પેલા સુઈ ગયો હોય એને બોર્ડ કહેવાય, ગુફાને બોર્ડ કહે. સિંહ આખું જઈ ન શકે, મરી જાય જાય તો ખલાસ, એને સૂતો એને છંછેડાય ને એ જ્યાં બહાર નીકળીને ત્રાળ નાખે જંગલમાં તો આખું જંગલ ધણધણે ધ્રુજે, એવી ત્રાળ નાખે. એમ આપે જંગલમાં ત્રાળ નાખી છે જંગલના સિંહ તરીકે. કે વિતરાગ કોને કહેવાય, દેવ કોને કહેવાય, એમ કરીને એ સમનભદ્ર સ્વામીની આ રચના છે. એના ઉપર સંસ્કૃત ટીકા કરેલી છે. સંસ્કૃત ટીકા કોણે કરી છે, પ્રભાચંદ્ર આચાર્ય સંસ્કૃત ટીકા કરી. પ્રભાચંદ્ર
આચાર્ય
આ જુદી જુદી ટીકા છે. આ સંસ્કૃત ટીકા પ્રભાચંદ્ર આચાર્ય છે. એટલે અહીંયા દેવમ, દેવમ નો અર્થ કર્યો છે. દેવમ આરાધ્યમ, જે ગણધર દેવો આરાધનીય છે, પૂજનીય છે, વંદનીય છે, એવા જે ગણધર દેવો, તેઓ દેવ કહે છે, દેવ માને છે, અને સમ્યક દ્રષ્ટિ જેનું ચિત્ત જેનું મન ધર્મમાં છે તેને દેવો પણ ગમે છે. સમ્યક દ્રષ્ટિનું ચિત્ત ધર્મમાં છે એટલે દેવો પણ તેને
ગમે.
દેવાવી પ્રસન્ન મંતી જસ તમો થયા મણો, અમૂલ પ્રતિક્રમણ નો શ્લોક છે. ચાંડાલ ને પણ કોને કે માતંગમ દેહજમ અપી, ચાંડાલ ને ત્યાં દેવ ઉપજ્યો છે. કેવા ચાંડાલ ને કે સમ્યક દર્શન સંપન્નમ, સમ્યક દર્શન થી યુક્ત એવા, તેથી જ જે ભસ્મથી ઢંકાયેલા અંગારાની માફક અંદરમાં પ્રકાશ વાળો અર્થાત નિર્મળતા વાળો છે એવા આત્માને દેવો પણ ગમે છે. દેવો પણ એને વંદન કરવાને યોગ્ય માને છે.
જય હો સનાતન દિગંબર જય ધારમણો જય હો.